सज्जता नो संग लावे खेती मा रंग। कार्यक्रम नंबर 160, प्रसारण तारीख 11 मार्च 2010। શિયાળુ પાકોની ઉપજ ખિસ્સામાં આવતા ખુશખુશાલ એવા અમારા ખેડૂત ભાઈઓ બહેનોને આ ગુરુવારની સાંજે
નમસ્કાર।
ઉમા, મને લાગે છે કે આજ બધી બુનોને વિશેષ આનંદ હશે।
હા, હવે તો છેક લોકસભાથી લઈને વિધાનસભાઓ સુધી ત્રીજા ભાગની બેઠકો પર બહેનો બેઠી હશે, એટલે બહેનોનો અવાજ બધે ગાજશે।
ઉમાબેન, મારે તો ઘરમાં છેલ્લા 20 વર્ષથી એનો જ અવાજ ગાજે છે, અને એમાં છેલ્લા 3-4 વર્ષથી તો ખાસ। હું જરા કાઢી વળી વાત કરું એટલે તમારી કાકી તરત કહી દે, ના ઓ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગમાં જેમ કીધું છે એમ જ કરવાનું છે।
તેમાં વળી સાચી જ વાત છે ને તે? હે, તમે જ મને કહો કે DSC અને સજ્જતા સંઘમાંથી કોઈ દી ખોટી સલાહ મળી સા ખરી? હે, જે કરવું જરૂરી હોય એની વેળાસર અને સચોટ માહિતી જ મળે સર।
કાકી, એટલું જ નહીં, ખેતી અને પશુપાલનની છેલ્લામાં છેલ્લી અને લાભદાયક વાત કશાય સ્વાર્થ વિના DSC માંથી જ જાણવા મળે એ નક્કી છે, અને એટલે જ તો આપણે છેક અંદાજપત્રથી લઈને તમામ જાણકારીથી ખેડૂત મિત્રોને વાકેફ રાખીએ છીએ।
હા, ગયે ગુરુવારે તો અમે આખા ગામે ભેગા થઈને અલગ સાહેબને ને સુદર્શનભાઈને સાંભળ્યા હતા, અને બે બજેટમાં ખેડૂતના લાભની કઈ કઈ વાત છે એની પૂરી ચોખવટ કરી લીધી હતી।
એમાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ AKRSPના મુખ્ય કાર્યવાહક અધિકારી શ્રી અપૂર્વભાઈએ પણ ખૂબ મહત્વની વાત કરી છે। સાંભળો, એમણે શું કહ્યું છે?
હા, સાચી વાત કરી હો અપૂર્વભાઈ, ઘરમાં તો ઠીક, ખેતરમાં અમે 10 માંથી 7 કામ બેનું કરીએ, તો એવા કેટલા ખેડૂત છે જે નક્કી કરતા પહેલા ઘરવાળીનું કીધું માને છે?
એક હું અને બીજા શંકરભાઈ, બે તો ખરા।
પણ હવે જયારે બહેનો આટલી જાગૃત બની છે, શિક્ષણ અને તાલીમ લેતી થઈ છે, ત્યારે તો એક કે એક ઘરમાં સાથે મળીને જ નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે,
અને એનાથી ફાયદો જ ફાયદો છે। આ હું તમને 2 દી પહેલાની વાત કરું, જીરું ને રાયડો તપાવીને કોથળા ભરીને તૈયાર રાખ્યા હતા, એટલે હું એ બધું લઈને ગયો તો ગંજ બજારમાં, બીજો દી ઉછી ઉધારા ચૂકવવામાં ગયો, ત્રીજા દીએ એક લગ્નમાં હાજરી આપી, અને ચોથે દી ખેતર ગયો તો જોયું કે બાજરી પારવાઈ ગઈ હતી, કરપ ફરી ગઈ હતી, નિંદામણ ખાતરના ખાડામાં પહોંચી ગયું હતું, અને ત્રીજું પિયત ચાલુ હતું। હવે મારે તો બાજરી વાવ્યા પછી 1 મહિને દેવો પડતો પૂરતી ખાતરનો ડોઝ જ દેવાનો બાકી હતો।
અરે, હજી તમે શિંગ તો જોવા જ્યાં જ નહીં, અને એમાં હુયા બેહવાનું ચાલુ થાય ઈ પેલા કરબડીએ ફરી જઈ અને પિયતે અપાઈ જીવસા।
ભાઈ વાહ, આ તો બહુ સરસ જાગૃતિ બતાવી કહેવાય। ડોક્ટર પરાશરાજી તો ખાસ કહે છે કે ઉનાળુ બાજરી મોડામાં મોડી 20 દિવસ પહેલા અચૂક પારવી દેવી જોઈએ, એના પછી એમાં કરબથી અને હાથથી નિંદામણ કરી નાખવું જોઈએ, પછી પિયત આપવું જોઈએ, અને પછી પૂરતી ખાતર પણ આપી દેવું જોઈએ।
હું તો એનાથી એક ડગલું આગળ હાલનારો માણસ છું।
સાચી વાત,
બાજરી ભોથે પડવા માંડે ઈ પહેલા કરબના દાઢા પર સિંદરી કે દોરી વીંટીને છોડ ફરતા પાળા ચડાવી જ દેવાના, ચૈતરનો ગમે એવો પવન વાય આપણી બાજરી ન પડે।
હા, બિલકુલ સાચી વાત છે ત્રિભુવન કાકા, આપણે ત્યાં ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાતનો કોઈ પણ વિસ્તાર, જમીનમાં રેતીનું પ્રમાણ ખૂબ સારું એવું છે, એટલે પાળા વહેલાસર ચડાવી દઈએ તો છોડને ટેકો મળે અને આસપાસના મૂળને પણ જમીનનો આધાર મળે, એટલે એમાંથી 2 પીલું વધારે ફૂટે,
એટલે છોડ દીઠ 1-2 ડુંડાય વધારા અને એટલી ઉપજ વધારે।
ભાઈ, તો રોગ કે જીવાત ના આવે તો, નહીતર ખેડૂત તો ઠેરનો ઠેર જ રે।
પણ રોગ કે જીવાતને કાબુમાં લેવા તો હવે ઘણી દવાઓ મળે છે કાકા, વળી રાસાયણિક ના વાપરવી હોય તો જૈવિક દવાઓ છૂટથી મળે છે।
ઉમાએ પેલી છે ને ઉનાળુ ડાંગર ની વાત કરે છે. ઘણા ને તો ડાંગર વાયા ને મહિનો દોઢ મહિનો થવા આવ્યો હશે. હવે અમાર જો ધ્યાન ના રાખીએ તો એક બાજુ પેલી ગાભ મારા ની ઈયળો આવે અને નસી વોંકા હોય ને તો પાનાના ટપકા નો રોગ આવે.
એલા ભાઈ, ઈ હંધાય માં વેલા જાગવાની વાત છે. પેલી કહેવત ની જેમ રોગ દુશ્મન અને દેવું, જેટલા ઉગતા ડામીએ એટલી ઓછી તકલીફ પડે.
કાકા, ઉનાળુ ડાંગરમાં ભોંથે પડવાની અવસ્થા પણ કટોકટીની અવસ્થા છે. એ વખતે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ થાય એ પહેલા જ જો ફોરેટ 10% દાણાદાર દવા 1 એકરે 5 કિલોગ્રામના પ્રમાણમાં વેરી દઈએ અને ફૂગથી થતા પાનના ટપકાના રોગને કાબુમાં લેવા મેન્કોઝેબ અથવા કાર્બનડેઝિન કે પછી બંને સાથે 1 એકરે 250-300 ગ્રામ,
15 લિટરના પંપ દીઠ 25-30 ગ્રામ
કે પછી 25-30 મિલીલીટર હેક્ઝાકોનાઝોલ પાણીમાં મેળવીને છાંટી દઈએ તો ફૂગથી થતા બીજા રોગો કાબુમાં આવી જાય છે.
બસ મારું ઈ જ કહેવાનું થાય છે. અને ઘણી વાર તો કેવું બને છે ઉમાબેન, અમુક પાકમાં 4-5 દિવસ જ ખરી કટોકટી ના હોય, ઈ જો હાચવી લઈએ તો ઉપજમાં 25-30% ફેર પડી જાય.
આ ડાક્ટર પરાશરા સાહેબ તેદી તમને ઈ જ તો કહેતા હતા ને?
હા હા, એમણે શું વાત કરી હતી?
ઈ તો મેં મગફળી ની માહિતી લેવા ફોન કર્યો તો મને કે કે ઉનાળુ મગફળીમાં વાવ્યા પછીનું 4th અઠવાડિયું ખરું કટોકટીનું, 25-30 દિવસ સુધીમાં તલવારની ધાર ઉપર ઉભા હો એમ મગફળીનું ધ્યાન રાખવાનું. ઈ પેલા કરબડી ફેરવવાનું, નિંદામણ કાઢવાનું અને પિયત આપીને જમીનને પોચી ગાદી જેવી રાખવાની.
જેટલી જમીન પોચી હશે એટલા સુયા વધારે બેસશે, એટલે એટલા વધારે દાણા બેસશે.
વળી હુયા બેઠા પછી નિંદામણ દેખાય તો ખુરપીથી કે દાતરડાથી કાઢી નાખવાનું, પણ કરબડી તો ફેરવવાની જ નહીં ને.
કારણ કે કરબ ફેરવવાથી જમીનમાં ચોંટેલા સુયા ખુલી જાય કે તૂટી જાય કાકી, અને એમાં સિંગ ના બેસે, એટલે આપણને ઘણું મોટું નુકસાન થઈ જાય છે.
ઉમાબેન, આ વાત બરોબર સમજાઈ ગઈ. પણ હવે આંબામાં કેરીયું લગભગ હોપારી જેવડી કે એનાથી મોટી થઈ ગઈ હશે. અને જૂનાગઢ જિલ્લામાંથી મારા 1-2 ભાઈબંધની એવી ફરિયાદ હતી કે કેરીમાં ફળ માખી બહુ ઉપાડો લે છે, તો ઈનો શું ઉપાય કરવો?
તમારી વાત સાચી છે, ફળ માખી કેરી પોચી હોય ત્યારે એમાં પોતાના ઈંડા મૂકી દે છે, પછી નર માખી એને ફલિત કરે છે અને જેવી કેરી મીઠી થવા માંડે કે તરત જ એ ઈંડામાંથી ઈયળ બહાર આવે છે અને આખા ફળને સડાવીને નકામું કરી નાખે છે.
પણ એનો કઈક ઉપાય તો હશે જ ને, કે આમ ભગવાન ને ભરોસે બેહી રહેવાનું?
ના કાકી, એમાં 1-3 ખૂબ સહેલા છતાં અસરકારક ઉપાય કરી શકાય છે.
તો પહેલો ઉપાય બોલી નાખો એટલે અમે હંતાય લખવા માંડીએ અને કાલ જ એનો અમલ કરીએ.
આ ઉપાય તો ઘણા ખેડૂત મિત્રો અજમાવવા પણ માંડ્યા છે. એમાં શું કરવાનું ખબર છે? આંબા વાડિયા આસપાસ અને અમુક આંબાના ઝુંડની વચ્ચે કાળી એટલે કે શ્યામ તુલસી વાવવાની.
શ્યામ તુલસી?
હા,
એનાથી શું ફાયદો થાય?
શ્યામ તુલસીની સુગંધ ફળ માખીના નરને આકર્ષે છે, એટલે એ દિવસના સમયે તુલસીના છોડ પર જ બેસશે અને પાન ખાઈને ગુજારો કરશે. આપણે પણ શ્યામ તુલસીના છોડ પર સાયપરમેથ્રિન કે એવી ચૂસિયાનાશક દવા 15 લિટરના પંપમાં 15-20 મિલીલીટરના પ્રમાણમાં મેળવીને છાંટી દઈએ, એટલે ફળ માખીના મોટા ભાગના નર ત્યાં જ મરી જશે. એટલે કેરીમાં માદા માખીએ મૂકેલા ઈંડા સેવાશે જ નહીં અને એમાંથી ઈયળ બનશે પણ નહીં.
વાહ, તમે તો બાકી જબરો ઈલાજ દેખાડ્યો.
હજી સાંભળો તો ખરા, બીજો ઉપાય બાકી છે.
હા હા, એ કહી જ દો.
હા,
બીજો ઉપાય છે, પ્લાસ્ટિકની ખાલી બરણીઓમાં નર માખી માટે ફાંસલો એટલે કે ટ્રેપ ગોઠવવાનો.
પણ માખી તો અલ્યા નાની હોય, એ શી રીતે એમાં ફસાય?
એમાં એવું કરવાનું કે પ્લાસ્ટિકની ખાલી બરણીમાં રબરની પોચી વાદળીનો 1 લિટર પાણીમાં 2 મિલીલીટર મીઠા યુઝિનોલ અને 5 મિલીલીટર DDVP ભેળવેલા દ્રાવણમાં પલાળેલો ટુકડો લટકાવવાનો. હવે મીઠા યુઝિનોલ ની ગંધથી નરમાખી આકર્ષાઈને બરણીમાં આવશે. હા, અને ડીડીવીપી ના સંસર્ગમાં આવવાથી એ મરી જશે. બોલો કેવો સરસ ઉપાય છે.
ઉપાય એટલે કેવું પડે.
સાચી વાત. તો પછી આમ ઘણા લોકો 200 લીટર પાણીમાં 100 મિલીલીટર ના હિસાબે સાયપર મેથ્રિન ભેળવીને છાંટવાનું કેસે, એ શું લેવા?
કાકી ભૂલે ચુકે, જો આંબાના પાન પર ફળમાખી બચી ગઈ હોય તો એનો આ સાયપર મેથ્રિન થી સફાયો થઈ જશે અને આપણી કેરીઓ બચી જશે.
ઉમાબેન, તમે દેખાડેલા ઉપાય થી બધા પાક તો બચી જશે, પણ હવે સમય બચે એમ નથી. આપણે ઉભા થવાનું ટાણું તો થવાય આવ્યું.
બસ આજનો ઇનામી સવાલ પૂછી લઈએ અને પછી 157 અને 158 ની કડીમાં સાચો જવાબ આપનારા કુલ 4 મિત્રોના નામની જાહેરાત કરી દઈએ. એટલી જ વાત. તો લખો મિત્રો, મગફળીમાં સુયા બેસ્યા પછી કરબ શા માટે ફેરવવી ના જોઈએ?
ભાઈઓ બહેનો, સવાલ સાંભળ્યો ને? ફરીથી બોલું છું. મગફળીમાં સુયા બેઠા પછી કરબ શા માટે ફેરવવી ના જોઈએ?
ગયા ગુરુવારે રાત્રે તો ટેલિફોન લાઈન બગડેલી હતી, પણ આજે બરાબર છે. એટલે 0 27 17 235 995 જોડીને તમારો જવાબ કે સૂચન નોંધાવી દેજો.
અને એ પહેલા ઇનામ જીતનારા 4 મિત્રોના નામ પણ સાંભળી લો.
હા, એ પણ તૈયાર જ છે. લો કાકા, તમે વાંચી નાખો.
હા હા, લાવ. તો ભાઈઓ બહેનો, 157મી કડીનું 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ અમરાપુરના વિજય પી ગઢાદરા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોળ ગામના કાનજીભાઈ સેંધાભાઈ ભદ્રુ.
એ જ રીતે 158મી કડીનું 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ગામ વેજાવાડાના ઠાકોર કડવાજી જવાજી.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગામ દુધિયાના ગોગન અર્શીભાઈ કંડોરિયા.
મિત્રો, તમારા ચારેયની સાથે બીજા તમામ જાગૃત ખેડૂત મિત્રોને પણ ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ.
એ તમે ખેતીમાં નંબર 1 બનો એવી અમારી શુભેચ્છા છે.
યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ પણ એ જ છે.
એટલે દર ગુરુવારે આવી જ અગત્યની માહિતી મેળવવા રેડિયો ફરતા ગોઠવાઈ જજો. બસ એટલી આ ભલામણ હંગાત અમને આપો. રજા,
નમસ્તે, આવજો.